તારીખ 12/1/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 278 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 270
ગમે તેટલો તેનો વિચાર કરવામાં આવે તો કઈ ઓળખાણ નથી જાય. નજરે જોવે કે આ વ્યક્તિ ફલાણી છે, પછી એને એ વ્યક્તિને ઓળખાણ થવામાં પડતી નથી. લગી એમ ગમે તેટલો આત્માનો વિચાર કર્યા કરે એટલે ઓળખાણ થાય. આત્માનું વર્ણન કર્યું છે એવા ગ્રંથનું વાંચન કર્યા કરે એટલે ઓળખાણ થાય એમ નથી. પણ જ્યાં આત્મા છે, જ્યાં જ્યાં આત્મા છે ત્યાં ત્યાં જ્ઞાન છે. જ્યાં જ્યાં જ્ઞાન લક્ષણ એવું જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે. જ્યાં જ્યાં જાણન પર્યાય છે ત્યાં આત્માના અનંત ગુણની પર્યાય છે. જ્યાં જ્યાં જાણન ગુણ છે ત્યાં ત્યાં બીજા અનંત ગુણ છે. બધું મળીને એક આત્મા છે. તો અહીંયા જ્ઞાન લક્ષણથી આત્માને ઓળખો એમ કહો કે જ્ઞાન સ્વરૂપી આત્માને ઓળખો. લક્ષણ સ્વરૂપના અર્થમાં શાસ્ત્રમાં અનેક જગ્યાએ વાંચ્યું છે. બરોબર, જ્ઞાન સ્વરૂપે છે એમ કહો કે જ્ઞાન લક્ષણ માળો છે. જ્ઞાનમાં પ્રસિદ્ધપણું છે પણ જ્ઞેયથી જ્ઞાનનું પ્રસિદ્ધપણું છે એમની વિચારધારા. અહીંયા જ્ઞેય તરફને ના વિષયને દુર્લક્ષ કરી જ્ઞાન માત્ર થી આત્મા ઓળખો છે. વાહ, એટલે એમાં એકનું જ્ઞાન છે. એકનું જ્ઞાનને જોવું છે જેમ કોઈ વ્યક્તિનો વિચાર નથી કરવો પણ ઓળખવા માટે તે વ્યક્તિને જોવી છે એમ અહીંયા જ્ઞાન લક્ષણથી આત્માના જ્ઞાન સ્વભાવને જોવાનો છે. વિચાર કરવું અને જોવું શાસ્ત્ર ભાષાએ જોવાને અવલોકન કહે છે. જોવું એટલે અવલોકન, અવલોકન. હવે પ્રયોજન અનુભવ કરવાનો છે. અનુભવ કરવાનું પ્રયોજન છે તો જ્ઞાનમાં શેનો અનુભવ થાય છે? બાહ્ય દ્રષ્ટિ જીવો અનાદિથી એમ સ્વીકારી રહ્યા છે કે જ્ઞાનમાં નિયનો અનુભવ થાય છે. ઠંડીનો, ગરમીનો, ખારાનો, ખટાશનો એવો અનેક પ્રકારનો અનુભવ થાય છે. એ ના પાડે છે કે કોઈને અન્ય પદાર્થનો અનુભવ ન થઈ શકે. અન્ય પદાર્થનું પ્રતિબિંબ જ્ઞાનમાં સ્વચ્છતાને કારણે, અન્ય પદાર્થને કારણે નહીં, સ્વચ્છતાને કારણે. એટલે કે અન્ય પદાર્થને કારણે નહીં, જ્ઞાનની સ્વચ્છતાને કારણે, એટલે કે જ્ઞાનના સ્વભાવને કારણે પ્રતિબિંબ પડી શકે.
બરોબર,
પણ સ્વચ્છતાને કારણે અનુભવ થઈ શકે એમ નહીં. જોવાનું, તપાસવાનું, અવલોકન કરવાનું એટલું અહીંયા રહે છે કે તો પછી જ્ઞાનમાં અનુભવ પણ અનુભવ કોનો છે? જો જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ નથી તો જ્ઞાનમાં અનુભવ કોનો છે? આ એને વિચારીને નહીં પણ જોઈને નક્કી કરવું, અવલોકન કરવું પડે છે. જો જ્ઞાન પોતાના નિજ અવલોકનમાં આવે તો જ્ઞાનમાં કોનો અનુભવ છે એનો અર્થ જો જ્ઞાન પોતાના નિજ અવલોકનમાં આવે તો એને આત્માની પ્રતીત થાય, જોઈને પ્રતીત થાય, અવલોકનથી જોઈને પ્રતીત થાય કે ખરેખર હું જ્ઞાન સ્વરૂપી છું, હું જ્ઞાન સ્વરૂપી છું એવું વિચારથી નક્કી થશે એને ત્યાં સુધી ઓઘ સંજ્ઞા કહે છે.
બરોબર,
ત્યાં સુધી ગમે તેટલો વિચાર થયો હોય પણ જોયા વિના એની પ્રતીતિ આવશે. ભાવ જોવામાં જોતા જોતા જ્ઞાનને જોતા જોતા જ્ઞાનનો જો સ્વભાવ જોવામાં આવે તો એ સ્વભાવ અતિન્દ્રિય છે, એ સ્વભાવમાં પ્રત્યક્ષપણ છે, એ સ્વભાવમાં કોઈ ભેદ નથી. દ્રવરૂપ પર્યાયથી નિરપેક્ષ, દ્રવરૂપ પર્યાયના ભેદથી
નિરપેક્ષ,
ભેદથી નિરપેક્ષ છે.
વાહ,
એ બધું જેવું આત્માનું સ્વરૂપ છે એવું એને ભાષ્યમાં થશે, અનુભવ બાબત થાય છે. અહીંયા ઓળખાણ થવામાં ભાવ ભાષણ થાય છે. જેવો સ્વભાવ છે તેવા સ્વભાવનું ભાવ ભાષણ વારંવાર જ્ઞાન સામાન્ય એકલા જ્ઞાનના જોવાના પ્રયત્નથી, જ્ઞાનને માત્ર એકલા જ્ઞાનથી જોવાના વારંવારના પ્રયત્નથી,
બરોબર,
વારંવારના અવલોકનના પ્રયાસથી એને ભાવ ભાષે કે હું આત્મા આવો છું,
બરોબર.
એ જોઈને જે ભાવ ભાષે છે ત્યારે એને વિશ્વાસ આવે છે કે ખરેખર મારા અનંત જ્ઞાન સામર્થ્યમાંથી જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. પ્રતીતિ છે એ જ કે જ્ઞાન જ્ઞાનથી ઉત્પન્ન થાય છે, જ્ઞાન જ્ઞાનના આધારે જ રહેલું છે અને જ્ઞાનને એનો બિલકુલ આધાર નથી. અનાદિ મિથ્યા દ્રષ્ટિ સર્વજીવોને આધારે જ્ઞાન છે. આ પ્રતિ પડે આવી પ્રતિ પડે એટલે જ્ઞેયને લઈને હું, એટલે અન્ય બીજા પદાર્થને લઈને હું, આ વાત એને પરિભ્રમણનું કારણ છે. એને કોઈ રીતે પર પદાર્થનો આધાર બુદ્ધિ જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી એમાં હું પણની પ્રતિતિ પણ છૂટે નહીં, અને ત્યાં સુધી કોઈ રીતે એ સંબંધના પરિણામને એક સમય માટે પણ બંધ કરી શકાય નહીં, અટકાવી શકાય નહીં. આ મૂળનું કાર્ય છે. જ્ઞાન લક્ષણથી આત્માની ઓળખાણ કરવી એ સમ્યક્તમનું અંગ કહ્યું, જે અસ્તિત્વનું ગ્રહણ એ સમ્યક્તાનું અંગ કહ્યું, એનો અર્થ એ સમ્યક્તા ઉત્પન્ન થવાનું મૂળ કારણ કરે છે. જેમ જ્ઞાનમાં જ્ઞાનની પ્રતીતિ આવે છે એમ જીવને સુખનું પ્રયોજન હોવાથી આત્મા સુખ સ્વભાવી છે અને મારું સુખ મારામાં છે. મારું સુખ મારામાં છે એટલું નહીં પણ મારું અનંતુ સુખ મારામાં છે એવી પણ પ્રતીતિ આવે છે. એ પ્રતીતિ અનાદિની ઊંધી પ્રતીતિથી વિપરીત છે. મારું સુખ શરીરમાં છે, મારું સુખ અનુકૂળતાઓમાં છે, મારું સુખ કોઈ પણ પદાર્થમાં છે એ વાત પછી ક્યાંય ઊંડે પણ રહેતી નથી.
બરોબર,
વિચાર કરે છે ત્યાં સુધી કે આત્મામાં સુખ આત્મામાં છે, સુખ પરમાનુષી ધર્મમાં નથી, ત્યાં સુધી ઊંડે ઊંડે રહી જાય છે કે સુખ બીજે છે, ઊંડે ઊંડે રહી જાય છે. અને ઊંડે ઊંડે રહી જાય છે એની ખાતરી શું, કે એની ખાતરી કે એને પરપદાર્થમાં સુખનો અનુભવ થાય છે, સુખ એને લાગે છે, કોઈને કોઈ પરપદાર્થમાં એને સુખ લાગે છે, એને એની સુખની પ્રતીતિ છે માટે લાગે છે. પ્રતીતિ બદલાય તો એનો અભિપ્રાય બદલાઈ જાય છે અને એને સુખ આત્મામાં છે એની પ્રતીતિ સિવાય આ પ્રતીતિ બદલવાનો કોઈ બીજો રસ્તો નથી. બરોબર, પોતાનું નિરાકુળ લક્ષણ સુખ આકુલતા એમાં નથી, એવું પોતાનું અનંત સુખ પોતામાં છે. અને જેમ નજરે જોઈને કોઈની પ્રતીતિ આવે છે એમ જેને સુખ ભંડાર જાણે કે નજરે જોયો, માસીમાન થયો એટલે
નજરે જોયો,
જાણે કે નજરે જોયો એને એ સુખના અનુભવ કરવાનો પુરુષાર્થનો ઉપાડ પણ કોઈ ચૈતન્ય ચૈતન્યના સ્વભાવમાંથી ઉપાડ આવે છે જાતમાં.
બરોબર.
આથી પરિણામે જાતનો ફેર પડે છે.
બરોબર.
ખ્યાલમાં લે એનો અર્થ એ છે કે ભાવ ભાષામાં એ વિચાર કરે છે એને પણ ચાલુ ભાષામાં ખ્યાલ કરે છે એમ કહેવાય છે. આનો ખ્યાલ કરવો, મને આનો ખ્યાલ હવે આ ખ્યાલ આવ્યો, હવે મને આનો ખ્યાલ આવ્યો, અને વિચારતા વિચારતા જાણે કે ખ્યાલ આવતો હોય એવી ખ્યાલનો રૂઢિવાચક અર્થ છે વ્યવહારમાં. એ વાત અહીંયા નથી. અહીંયા ખ્યાલમાં લે એટલે અસ્તિત્વને ખ્યાલમાં લે એટલે અસ્તિત્વનું એને ગ્રહણ થાય, ભાવ ભાષણ થાય કે મારો અનંત ગુણમય અસ્તિત્વ મારી હૈયાતમાં અનંત ગુણમય મારો સ્વરૂપ હૈયાત સ્વરૂપ આવું છે એવું એને ભાષે છે, ભાવ ભાષે છે. અને ભાવ ભાષે છે તો તેને નાયક તત્વ પ્રગટ થાય. જો ભાવ પાસે છે તો તેને નાયક તત્વ બીજું કે સર્વ સમાધાનનો ભંડાર આત્મ સ્વરૂપ હોવાને લીધે અહીંથી એની અસમાધાન વિષયક વૃત્તિ બની જાય.
બરોબર.
એ પહેલાં એને અનેક જગ્યાએ અસમાધાન થતું હોય એના વિચારો પણ પૂરતી કરવાની બાકી રહે કે મારું સ્વરૂપ કેવું હશે, મારું સ્વરૂપ કેવું હશે. પ્રયોજન અપ્રયોજન ભૂત વિષયની વહેંચણી તો પહેલા કરી દીધી છે એટલે અપ્રયોજન ભૂત વિષયની જિજ્ઞાસાને એ જીવ લંબાવતો નથી, તે જ જીવ સ્વરૂપ આગળ વધી શકે છે. તેને અનેક પ્રકારના અપ્રયોજન ભૂત વિષયોની જિજ્ઞાસા લંબાય છે ત્યાં સુધી એની વ્યવસ્થિત નહીં થઈ હોવાને લીધે નિર્ણયની દિશામાં એનો પ્રયત્ન
થતો છે.
એ માર્ગદર્શન આપ્યું છે કે ગમે તેવા અપ્રયોજન વિષયમાં પ્રશ્ન અને સરખો લંબાવવાથી મતી અવ્યવસ્થિત થઈ જશે, મતીને વ્યવસ્થિત કરીને એનો અર્થ કે એવું નહીં કરીને નિર્ણયની દિશામાં એટલે તારું સ્વરૂપ કેવું છે તારા સ્વરૂપ વિશેના પ્રયોજનને જ લક્ષમાં રાખીને મતીને વ્યવસ્થિત કરી શકીએ એને અપ્રયોજન ભૂત વિષયની અંદર ઉપયોગને ડોળવાનો પ્રશ્ન ઉત્પન્ન થતો નથી. એટલે જ્યારે જીવ જ્ઞાન લક્ષણના જ્ઞાન માત્રને વારંવારના અવલોકનના પ્રયત્નથી ઉગ્ર પ્રયત્નથી એમ કહે પ્રયત્નમાં પણ ઉગ્ર પ્રયત્ન છે, ઉગ્ર જિજ્ઞાસા છે અને એ જિજ્ઞાસા જ્યાં સુધી સંતુષ્ટ ન થાય ત્યાં સુધી એને કોઈ રીતે બેચેની મળતી નથી. એવી બેચેની ઉત્પન્ન થાય, બેચેની મટે નહીં, ચાલુ ને ચાલુ રહે એવી બેચેની ઉત્પન્ન થાય છે. એ ઓળખાણ થતાં એની સમાપ્તિ થાય ત્યાં સુધી એ સમાપ્ત ન થાય.
બરોબર.
એક નવો તબક્કો શરૂ થાય છે કે એને પોતાના અનંત સામર્થ્યનો ખ્યાલ આવતા ભાવ ભાસતા એને કોઈના આધારની જરૂર નથી એવું એ પુરુષાર્થનું પરિણામ ત્યારથી શરૂ થાય છે. એટલે અસમાધાનનો મુખ્ય વિષય તો મુખ્યત્વ અવસ્થામાં એ રહે છે બધું જાણ્યા પછી પણ આગમ અધ્યાત્મના વિષયો જાણવા મળ્યા પછી પણ એક અસમાધાનનો મુખ્ય વિષય આ છે કે આત્માનો ખ્યાલ તો કર્યો, ખ્યાલ તો આવ્યો પણ પુરુષાર્થ કેમ કરવો એ અસમાધાન. આત્માનો ખ્યાલ તો આવ્યો પણ અંતર્મુખ કેમ થવું, વળવું કઈ રીતે. આ જે મહત્વનો જે પ્રોબ્લેમ છે, મહત્વની જે સમસ્યા છે એનો ઉકેલ ઓળખાણ થયા સિવાય કોઈ રીતે નથી. એક ઓળખાણ જ એ સમસ્યાનો ઉકેલ છે, એનું સમાધાન છે. કેમ કે સર્વ સમાધાનનો ભંડાર એવો આત્મા કેવો છે, જેવો છે એવો આવો હું, આવો મહાન હું, એવું એના ઉપરનું મહિમા યુક્ત જે વજનવાળું પરિણમન છે એ જંતરમાં ઢળવાનું કારણ.
બરાબર,
જ્યાં જેનું વજન હોય એ બાજુ તે વળે. સર્વસામાન્ય નિયમ છે પરિણામનો, તો એનું બધું વજન બધી જગ્યાએથી ઉઠી જઈને એક જ વિષય ઉપર આવ્યું કે આવું સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ આવું મહાન છે, એટલે સર્વોત્કૃષ્ટ મહાન, સર્વોત્કૃષ્ટ શાંત સ્વરૂપ, સર્વોત્કૃષ્ટ સુખ સ્વરૂપ આવું અનંત ગુણ સંપન્ન મહાન મારું સ્વરૂપ છે, એના ઉપર એનું વજન ગયું.
બરોબર,
વજન ગયું એના એના આધાર, એનો આધાર લેવાની ભીંસ ઉત્પન્ન થઈ. અકષાય સ્વભાવ ઉપરની ભીંસ વાળું પરિણામ ઉત્પન્ન થયું. એને ગુરુદેવજીએ ચૈતન્યગીરીની સ્ફૂર્ણ આપી છે. ચૈતન્યગીરી જેમ જેમ ભાવ ભાષણ થતું જાય બધાય તેમ તેમ ચૈતન્યગીરીની સ્ફૂર્ણ ઉત્પન્ન થાય છે. જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવ ભાષણ વધતું જાય છે તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય એટલે જ્ઞાન બળ વધતું જાય છે. પુરુષાર્થ જોડાણો આવે જ્ઞાન સાથે. વિચારમાં પુરુષાર્થ હજી ઉત્પન્ન નથી થયો. વિચાર કરે, વિકલ્પ કરે, ખ્યાલ કરે, એમાં હજી પુરુષાર્થ નથી. વિચાર કરવા વાળાને તો પુરુષાર્થ કેમ કરવો એ સમસ્યા છે. આત્માને જાણ્યો તો ખરો કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને આધાર કેમ કરવો, અનંતનું સ્વરૂપ છે, દ્રવ્ય પર્યાય વાળો, પણ પુરુષાર્થ કેમ કરવો, અંતર્મુખ સમસ્યા ત્યાં ઉભી રહે છે. અહીંયા એમ કહે છે કે જો જ્ઞાનમાં ભાવ ભાષણ વધતું થાય છે અને એ ભાવ ભાષણ વધતું જાય છે તો વિષય વધારે જ્ઞાનમાં સ્પષ્ટ થતો જાય છે, ભાષણમાં સ્પષ્ટ થતો જાય છે. તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે. તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય, બળ વધતું જાય છે. અને જ્ઞાનનું સામર્થ્ય એટલે સરકારી જ્ઞાન નહીં, પણ જ્ઞાન બળ વધતું જાય છે. અને એ વધતા જતા જ્ઞાન સામર્થ્ય વડે એ જે જ્ઞાન બળ વેધ્યું તેના વડે મોહ શિથિલ થતો જાય છે. દર્શન મોહ છે એનું બળ તૂટતું જાય છે, શિથિલ થાય એટલે એનું બળ તૂટતું જાય છે. અને જ્ઞાન જ્યાં સમ્યકપણે પરિણમે છે ત્યાં મોહનો સમૂહ નાશ પામી જાય છે. એ જ્ઞાન સામર્થ આગળ વધીને ત્યાં સમ્યકપણે પરિણમન અનુભવ થયો ત્યાં તો પછી મોહ રહેતો માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે. જ્ઞાન સિવાય આત્મસિદ્ધિનું બીજું કોઈ સાધન
નથી.
એ અહીંયા સિદ્ધિ છે. પહેલા આ શ્રદ્ધામાં, જ્ઞાનમાં, રૂચિમાં અને લક્ષમાં આવ્યું. પ્રતિ શબ્દ વાત કરો, અહીંયા પહેલા શ્રદ્ધા શબ્દ વાત કરો છો. શ્રદ્ધા અને રૂચિ બે શબ્દ વાત કરો છો. જ્ઞાન અને લક્ષ્ય જ્ઞાનનો વિષય છે. જ્ઞાન ને શ્રદ્ધા બે નું પરિણમન મેળવાળું થાય છે પહેલેથી તે ભૂમિકામાં. જ્યારે નિર્ણય થાય છે ત્યારે શ્રદ્ધામાં, જ્ઞાનમાં, રૂચિમાં અને લક્ષમાં આવે છે એવું છે. એ આવવું જોઈએ, એ બે તબક્કામાં પ્રવેશ થવો જોઈએ. તો એના વીર્યમાં સ્વભાવ સન્મુખની સ્ફૂર્ણા ચાલ્યા કરે. જ્ઞાન બળ વધતું જાય એમ કહો કે એના પુરુષાર્થ ગુણમાં, વીર્ય ગુણમાં સ્વભાવ સન્મુખની સ્ફૂર્ણા, ચૈતન્યગીરીની સ્ફૂર્ણા ઉત્પન્ન થાય. આ સમ્યક પહેલાની વાત છે. આ જ સમ્યક દર્શનનો ઉપાય છે. અથવા કારણ છે, બીજો કોઈ ઉપાય જ નથી.
આજે શ્રદ્ધા અહીંયા વાત કરો, સમયકર્તન ની શ્રદ્ધા નહીં, એની પહેલા નહીં,
એ પહેલા એની પ્રતિતિ વાત હતી. શ્રદ્ધા ની પ્રતિતિ કહેવાય છે. પ્રતિતિ એટલે શું? વિશ્વાસ ઉત્પન્ન થવો. શ્રદ્ધા, જ્ઞાન, રુચિ, પ્રતિતિ એ જ્ઞાન નો ઉત્પન્ન થયેલી વાત છે. એટલે પંચાધ્યાયી કાર્ય અને જ્ઞાન ની
ક્રિયા.
પંચાધ્યાયી માં સમ્યક દર્શન પહેલાનો વિષય થયો, ચર્ચો છે. શાસ્ત્રકારે અજ્ઞાત કોઈ રાજમલજી નું સન્માન કરે છે. ત્યાં શ્રદ્ધા, રુચિ, પ્રતિતિ આ બધી જ્ઞાન ની ફરિયાદ છે. પ્રશ્ન કર્યો
હતો
એને જ્ઞાન ની ફરિયાદ કેમ કહી, તો કે અહીંયા જ્ઞાન ઓળખાણ કરે છે. એટલે જ્ઞાન ની મુખ્યતામાં વિશ્વાસ જ્ઞાન માં આવે છે. એને જ્ઞાનમાં રુચિ થાય છે કે આ મારું સુખ સ્વરૂપ, જ્ઞાન સુખ સ્વરૂપ છે, એમ જ્ઞાનમાં સુખની રુચિ થાય છે. એટલે એને જ્ઞાન આત્મા આવ્યો છે, એને એનો અનુભવ થશે, એને એનો અનુભવ થશે. થશે કે નહીં થશે એ પણ પ્રશ્ન નથી, એને એનો અનુભવ થશે થશે ને
થશે.
મોક્ષ કરવો એવો અવકાશ પાતો નથી, અથવા મારામાં મોક્ષ પ્રગટ કરવો, મારા મૂળ સ્વરૂપમાં મોક્ષ પ્રગટ કરવો, એ તો મારા સ્વરૂપ વિશેની જ ભ્રાંતિ છે, બીજું કાંઈ નથી. ઉપદેશમાં તમારે એક જગ્યાએ લીધું છે કે સાચો મોક્ષ ખરેખરો ખરેખરો મોક્ષ મોક્ષની ઈચ્છા કરે નહીં. આત્મસિદ્ધિમાં કહ્યું કે મોક્ષ ની અભિલાષા હોય છે. સૂત્ર એ બાંધ્યું કે પૂર્ણતાને લક્ષે એટલે પૂર્ણ શુદ્ધિના લક્ષે એટલે મોક્ષ ના લક્ષે શરૂઆત થાય છે. છતાં પણ લક્ષણો વિષય ત્રિકાળી આત્મા છે, લક્ષણો વિષય એક સમયની મોક્ષ ની પર્યાય
નથી,
એટલે એને અનુભવ અને મોક્ષ થવો એ ગૌણતા એ ગૌણતાનો વિષય છે, એને કોઈ મુખ્યતાનો વિષય રહેતો
નથી.
કે જો પોતે જ પરિપૂર્ણ છે પોતાના સ્વરૂપથી, એવું જ પોતાના પૂર્ણ સ્વરૂપથી પોતાને ભાવ પાસી ગયો છે કે આવું જ મારું સ્વરૂપ છે, પછી અનુભવ થવો એ બધી વાત ગૌણ થઈ જાય છે. ત્યારથી એટલે ત્યારથી ગૌણ થતી વાત અનાદિના પર્યાયના એકત્વને શિથિલ કરે છે. જેમ એક પુરુષાર્થ કરવાનો કોયડો છે, એવો જ એક બીજો કોયડો છે એક સમયની પર્યાયમાં એકત્વ થવાનો. કેમ કે એનો એને કોઈ ઉપાય જડતો નથી કે એક સમયની જે વર્તમાન વેદનવાળી પર્યાય છે એમાં હું પણ કરી રહ્યું છે એ કેમ ઉઠાવી લેવું, એકત્વ થઈ રહ્યું છે એકત્વ મૂકીને કેમ મટાડવી, એ બહુ મોટો પડે. જે કાંઈ વિચાર કરે એની પાસે બીજું સાધન નથી, જે કાંઈ વિકલ્પ આવે એ બધામાં એકત્વ થઈ જાય. પર્યાય રહિત ત્રિકાળી દ્રવ હું છું એવો વિચાર કરે પણ એમાં જ એકત્વ થાય એનો શું ઉપાય, અહીંથી એનો ઉપાય છે કે જે અસ્તિત્વનું ભાવ ભાષણ થાય છે એ અસ્તિત્વમાં એને વર્તમાન પર્યાય નથી એવું અસ્તિત્વનું એને ભાવ ભાષણ થાય છે, એટલે એનું વર્તમાન પરિણામ ઉપરથી પહેલું વજન ઉઠે છે, એનું વજન જોવા લાગે છે પર્યાય નહીં ત્રિકાળી દ્રવ સ્વભાવ ઉપર. એટલે પહેલાં એનું એકત્વ પણ શિથિલ થાય છે અને સાક્ષાત અનુભવમાં એ પર્યાયનું એકત્વ બંધ થઈ જાય છે, ઉઠી જાય છે, અને ત્યારથી પર્યાયની એકત્વ બુદ્ધિ મટીને શરીરમાં એકત્વ સ્થપાઈ જાય છે. એટલા માટે પરીક્ષા બુદ્ધિમાં આ એક મહત્વનો પ્રશ્ન થાય છે કે કોઈ જીવે એમ કહે કે મને આત્માનો આનંદ છે, આત્માની શાંતિ બરાબર છે, એને પૂછીએ કે આત્માની શાંતિ ને આત્માના આનંદ ને અને મનની શાંતિ ને મનના આનંદ વચ્ચે શું તફાવત છે, ફેર શું
બરોબર,
અને મનની કલ્પના નથી થઈ ગઈ એની ખાતરી
શું,
એવો ભ્રમ થાય છે અનુભવ ન થયો હોય, એને અનુભવ થયો એનો ભ્રમ થાય છે, મને અનુભવ થઈ ગયો, મને તો આત્માની શાંતિ આનંદનો અનુભવ થયો, તો એ આનંદ નો અનુભવ નહોતો કે હતો એની કઈ પરીક્ષા થઈ શકે, એ વાતનું કોઈ નિર્ણય થઈ શકે ના થઈ શકે. જેને રાગ રહિત સ્વભાવ અને પરિણામ અનુભવ ગોચર થયો એને રાગ ભિન્ન ભાષા
બરોબર,
એને રાગની ભિન્નતા થઈ ગઈ ત્યારથી
બરોબર,
તો જેને આનંદ નો અનુભવ થયો એને રાગની ભિન્નતા પ્રત્યક્ષ છે, અને જેને માત્ર મનની શાંતિ છે એને તો કશાયની મંદતા વાળા રાગનો અનુભવ થયો છે એકત્વ બુદ્ધિએ, એને રાગ જુદો જણાતો
નથી બરોબર.
કોઈ વાર એ વિષયને સ્પષ્ટ કરવા માટે નાની ત્યાં સુધી એ વાતને લે છે કે જેમ ભીંત જુદી દેખાય એમ એને રાગ પોતાથી
જુદો
દેખાય. આ ભીત છે એ કઈ આત્મા નથી, આ ભીત છે એ કઈ આત્મા નથી, તો પથ્થર ની જણી દીધું. એમ રાગ મારાથી જુદો છે, રાગમાં ભલે પરિણામનો અંશ હોવા છતાં એ મારામાં નથી, હું એનામાં નથી, એવો ભિન્નપણાનો અનુભવ થાય છે. ને રાગમાં આકુળતા છે, જેટલો છે એમાં એટલી આકુળતા છે, જ્ઞાનમાં એટલે આત્મામાં આકુળતા નથી, એમાં શાંતિ. કશાયની બહુ મંદતા થાય, ચંચલતા ઘટે, વિચાર કરતા કરતા વિકલ્પ પણ સ્થૂળ ન રહે, એકદમ અંતરજલ્પના સૂક્ષ્મ વિકલ્પ થાય, તો ત્યાં શાતા તો ઘણી ઉપજે છે. એ શાતા અશાતા નામની વેદનીની પ્રકૃતિના પર્યાયો છે, એમાં ત્યાં વેદનીનો જે ઉદય છે અત્યંત શાતાનો ઉદય હોય છે. પણ જેનું લક્ષ આત્મા ઉપર છે ને જેણે આત્માને ઓળખ્યો છે એને ભ્રમણા નથી થતી. બે જીવને શાતા ઉત્પન્ન થાય છે, જેને અનુભવ નથી થતો એને શાતા ઉત્પન્ન થાય છે, જેને અનુભવ થાય છે એને પહેલા શાતા તો ઉત્પન્ન થાય જ છે. કેમ કે એ તો નિરાકુળ સ્વભાવ પ્રત્યે પરિણામને એકદમ કશાયની મંદતા વાળું થઈ જાય, શાતા તો ઉપજે. બરોબર, જેમ કશાયની મંદતા એમ પરિણામમાં આકુળતાનો પારો નીચો એને શાતા લાગે. પણ એ શાતાનો અનુભવ તે આત્માની શાંતિ નથી, એ તો પૂદગળ પ્રકૃતિનો સ્વાદ છે. એવું ભેદ કોણ પાડે કે જેણે એકલા જ્ઞાનથી જ્ઞાન સ્વભાવને જોયો હોય એને, ઓળખો હોય એને, ઓળખો ન હોય તો ભ્રાંતિ થાય. બે સરખા ચહેરાવાળા માણસો હોય એમાં ઓળખાણ હોય તો એની આંખ મળે તો તરત ખબર પડે.
બરોબર,
આ જાણીતા ભાઈ છે, આ અજાણ્યા છે. કેમ કે અજાણ્યાને ભાવ ઓળખાણનો નહીં આવે, ઓલાને ઓળખાણનો ભાવ છે ખરે, તમે ક્યાં ઓળખી જાય છે, એ ઓળખી જાય છે અને ઓળખાણનો સવાલ જ નથી. આયા રાગને રાગ સ્વરૂપે ઓળખો છે, અનાત્મ ભાવે ઓળખો છે, જ્ઞાનને આત્મ ભાવે ઓળખો છે, એને ભ્રમ નથી થતો. અથવા એને આનંદ ઉત્પન્ન થયો છે એને ભેદ જ્ઞાનના પ્રયત્નના ફળ સ્વરૂપે. એટલે ઠેઠ સુધી આનંદ ઉત્પન્ન થવાની પૂર્વ ક્ષણ સુધી અંદરમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાગથી ભેદ પડવાનો, ભિન્ન પડવાનો પ્રયત્ન ચાલુ છે. અને ભિન્ન પડી ગયો કે અનુભવ થયો તો એને ભિન્ન પડવા માટે એનાથી જુદો, એનાથી જુદો, એને એવું નહીં, એવું નહીં, એવું એ એના રાગના કણ ઉપરનો નિષેધ વર્તો જ છે. તો એને રાગમાં ભ્રાંતિ નથી થતી કે આ હું. જ્યારે પેલો જે માત્ર વિકલ્પ કરે છે પણ જેને ભેદજ્ઞાન નથી, ચાવી તો ભેદજ્ઞાન છે, અનુભવની ચાવી તો ભેદજ્ઞાન છે, એને તો ભેદજ્ઞાન ચાલતું નથી. એટલે વિચાર કરતો કરતો આવો આત્મા, આવો આત્મા કલ્પના એ ચલેલો છે, એમાં એને સાતા વધે છે, એને એમ થાય મને આનંદ આવે, શાંતિ થઈ ગઈ, આત્માનો આનંદ થઈ ગયો, એવું એને ભ્રમ થાય છે. પણ એને રાગ જુદો ભાસતો, અને પેલાને તો બે ફાળ થઈ ગઈ. હું તો એ વાતને વધારે સ્પષ્ટ કરતા એમ કહેતા, જેમ કોઈ પર્વત ઉપર વીજળી પડે અને બે ફાળ થઈ જાય, વચ્ચે ખીણ ઊભી થાય, એના રેણ ન હોય, પર્વતને હાંધવાના રેણ ન હોય જગતમાં, એમ રાગ અને જ્ઞાન ઉપર જેને ભેદ જ્ઞાનની વીજળી પડી, છીણી પડી, એને જ્ઞાનને રાગ સંધાય નહીં. તો ઓલાને શાંતિ આવી છે પણ હજી રાગનું એક જ વર્તે છે, એ રાગને જુદો નથી ફાળતો. આ તો પ્રત્યક્ષ રાગને જુદો જ ફાળે છે. એટલે 144 ગાથામાં પણ આચાર્ય મહારાજે અનુભવ જે અક્ષાંતિ ક્રાંતિ રૂપ અનુભવ લીધો છે એમાં નિશ્ચયનો પક્ષ છોડાવી દે, વિકલ્પ છોડાવી દે, નય પક્ષ એટલે વિકલ્પ છે, રાગનો પક્ષ, વિકલ્પનો પક્ષ છોડાવીને ઉપર તરતો, વિશ્વથી આખા એ વિશ્વથી ઉપર તરતો તરતો ઉપર તરતો જે જુદો પડી ગયો આખા જગતથી, એ જુદો પડ્યો તે એકત્વને એને તોડ્યો.
બરોબર,
એટલે પરિણામમાં થતું એક સમયનું એકત્વ કેમ તોડવું એ સમસ્યા, પછી નિર્ણય થયા પછી એ સમસ્યા નથી. કાર્ય બાકી છે તો પણ એ સમસ્યા નથી, કેમ કે એ એકત્વ તોડવાના માર્ગમાં એ ઉપાયમાં એ આગળ વધતો જાય છે.
બરોબર.
ત્રિકાળી ઉપરનું એનું જે જોર, એના લક્ષમાં આવેલું જે સ્વતત્વ, એના ઉપરનું જોર, એ જોરને લઈને એમાં એકત્વ થઈ જશે અને આ એક જ સિદ્ધિનો ઉપાય છે, બીજો કોઈ સિદ્ધિનો ઉપાય નથી. પર્યાયનું એકત્વ તોડવા માટે પર્યાયમાં તરજોડ કરે એકત્વ નથી તોડતો. પણ ત્રિકાળીમાં, ત્રિકાળીના મહિમામાં ડૂબી જતા સાક્ષાત શિવપદ સ્વરૂપ પોતે પરમાત્મ પદ છે એમાં ડૂબી જતા એકત્વ છૂટી જાય છે, તૂટી જાય છે. પછી એકત્વ થતું નથી, એનું રહેણ નથી. પછી એકત્વ તૂટ્યું એનું રહેણ નથી. પહેલેથી જ લક્ષ્મણ આત્મા એ ઓળખાણો જ નથી. દીપનું જ્ઞાન માત્રથી જે આત્મા ઓળખાવો જોઈએ એ આત્મા ઓળખાયો નથી. તો પહેલેથી એટલા માટે તો અહીંયા એ વાત, જ્ઞાન લક્ષણથી આત્માને ઓળખવા પહેલા કેટલીક વાત લીધી છે, ભૂમિકાને લઈ લીધી.
બરોબર.
આમ આમ લાઈન ચાલી છે, જેમ ઉનાળામાં પર્વતની ટોચ ઉપર તાપ લાગ્યો અને પાણી વગર તરફડતો હોય, એમ આત્માની જિજ્ઞાસામાં, આત્માની શોધમાં એ તરફડવાનું શરૂ થયું છે. તરફડવાનું બન્યું છે.
બરાબર.
આ પ્રોસેસમાં તને આ આ કાર્ય બીજું છે, યોગ્ય છે. હવે તને જ્ઞાન લક્ષણથી આત્મા ઓળખવાનો વિષય ચાલશે, કેમ કે એ પાત્રતાનું
લક્ષણતા,
એની ઉત્કૃષ્ટ પાત્રતા છે. પાત્રતાના ભેદ પાડીએ જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટમાં, તો અહીંયા જે જીવને તીવ્ર પીપાસા જાગે છે, તીવ્ર તૃષા લાગે છે અને તરફડે છે હવે પોતાના સ્વરૂપને શાંતિ વિના સ્વરૂપ ના અનુભવ, એને ઉત્કૃષ્ટ પાત્રતા છે.
બરોબર.
નહીતર તો શાસ્ત્ર વાંચીને બુદ્ધિના ઉઘાડવાળા પહોંચી જાય આત્મા સુધી. ઓલી બધી બાર ની લાઈન છે, જેટલા ઉઘાડ માં આગળ વધે છે એ બાર માં આગળ વધે છે. રાજમલજી તો બીજે એવું લીધું છે, બહુ વિકલ્પ કરે આત્માના, આત્મા પ્રાપ્ત થાય કે નહીં તો વિકલ્પમાં આગળ વધો. બહુ વિકલ્પ કરીને શેમાં આગળ વધો?
વિકલ્પમાં આગળ.
વિકલ્પમાં આગળ વધો, વિકલ્પમાં નહીં, અહીંયા નિર્વિકલ્પ આત્મામાં વધવાનું છે. વિકલ્પમાં આગળ વધવાની વાત
નથી.
એનું મુખ્ય લક્ષણ પુરુષાર્થ થતો હોય, ચૈતન્યની સ્ફૂર્ણા થાય. ભાવ ભાષણ થયા પહેલા કઈ સ્થિતિ હતી કે મારો આત્મા કેવો, એની ચિંતા
સાથે
ભાવ ભાષણ થયું તો જિજ્ઞાસાનો વિષય ત્યાં પૂરો થયો કે હું કેવો કે હું આવો, એને ખબર પડે. જ્યાં સુધી પોતાને ઓળખ્યો નથી ત્યાં સુધી પોતે કેવો એ જિજ્ઞાસાનો પ્રશ્ન ચિહ્નનો વિષય હતો. મેટર ઇન ક્વેશ્ચન કે હું કેવો, પોતાનો આત્મા એક પ્રશ્નચિહ્ન નો વિષય હતો કે હું કેવો. અહીંયા સર્વ સમાધાન નો ભંડાર નું ભાવ ભાષણ થયું છે, હું કેવો એ પ્રશ્ન ઉડી ગયો. પછી પુરુષાર્થ શરૂ થઈ ગયો, જેટલો પુરુષાર્થ તીવ્ર એટલો અનુભવ નજીક. એમાં તીવ્ર મંદતા હોય છે ખરી, એમાં તીવ્ર મંદતા હોય છે ખરી. એટલે કોઈને ભાવ ભાષણ પછી કલાકોમાં અનુભવ થાય છે, તો કોઈને દિવસો લાગે છે, તો કોઈને બે ચાર મહિના પણ લાગે છે. બરોબર. 6 મહિના તો એને ઉત્કૃષ્ટ ક્રિયા લાગે છે. 6 મહિના થી વાત ચાલતો કે 6 મહિના સુધી તો આત્માનો પ્રયત્ન કર પાડો છે તે અનુભવ. એવી રીતે 23માં
આવે
આ વાત કરી ઉત્કૃષ્ટ ક્રિયા લાગે. કેમ કે પુરુષાર્થ એવો ઉપડે કે બહુ જલ્દી પછી તો અનાદિના સુખ માટે ધાવા નાખતો એનો પુરુષાર્થ. પોતામાં જ સુખનો ભરેલો ભંડાર જોવે એ કેટલો દૂર રહે અહીંયા. એક દુકાળીયો માણસ હોય એને મિષ્ટાનનું ભાણું આપી દો, પેટમાં ખાડો મણનો પડ્યો હોય એવી ભૂખ લાગી હોય કડકડતી, અને ભરેલું મિષ્ટાનનું એને ખાતા વાર કેટલી એમ લાગે. ઝપટ જ મારશે એના ઉપર, ઝોંટ મારીને લેશે, ધીમે ધીમે નહીં થાય. આ પુરુષાર્થ થઈ જાતમાં કે એને જોયું કે મારું અનંત સુખનું આખું દળ છે, ચૈતન્ય દળ છે, એ સુખનું જ દળ છે આખું. હું એને પ્રતીત આવી ગઈ, અસ્તિત્વ પકડી લીધું, એને અનુભવ કરતા કરવા લાગે. બરોબર, કોઈને કલાકોમાં અનુભવ થઈ જાય છે, કોઈને દિવસો લાગે છે. બહુ શિથિલ પ્રયત્ન હોય, ઘણો શિથિલતા વાળો પુરુષાર્થ જગ્યાએ હોય તો એને મહિનાઓ લાગે, મહિનાઓ લાગે, દિવસો લાગે ત્યાં સુધી ઠીક છે. ઉગ્રવાળા, ઉગ્ર ગતિવાળા તો છોકરાને જે સાંભળ્યો જ્ઞાન ને રાગ જુદા છે, કલાકોમાં એને અનુભવ કર્યો, દિવસો લાગી જાય છે, મહિનાઓ લાગે છે. પણ એ મહિનાઓ એટલે ઘણા મહિનાઓ એમ વાત કરે, મહિનો બે મહિનામાં શિથિલતા ગણાય છે, 6 મહિનામાં એની શિથિલતાની ઉત્કૃષ્ટ વાત ગણી.
બરોબર,
પ્રગટ થાય છે એ વાત છે, થશે કે નહીં થશે એ વાત છે. ઓળખાણ કરવા છે સંત પ્રદેશ થી અનુભવ આનંદ કેમ ખબર ન પડે, અથવા જેને અપૂર્વ આનંદ કહેવામાં આવે છે, જે આત્મા એ એવો આનંદ કહેવામાં આવે છે, અને પોતાનું સિદ્ધ પદ પોતે પરમેશ્વર પદે છે, પોતાના પરમાત્મ પદનો સાક્ષાત અતિન્દ્રિય અપરોક્ષ અનુભવ વર્તે, અને એને ખબર પડવાની પડવાનું શું કહે. અંધારું હતું, ઘોર અંધારું હતું, એમાં સર્ચ લાઈટ થઈ. કોઈ એમ કે અંધારું પીને અજવાળું સુધી સમજાવો તો પેલા આવેલા ઘણા માની દે છે. નિત્યનો આધાર દીધો છે, નિત્યનો આધાર દીધો છે, એક સમ્યક્ના રસ્તે છે, સર્વસ્વ મનાય છે, અને એક સમય પર્યાય છે નહીં એમ આવે. તદ્દન ઊંચું સુરતું જ છે, એટલે નીચેનો આધાર છે, એટલે નીચેનો આધાર બહુ મોટો છે, ઘણો છે. મોટા ભાગના એવા માણસોને તો વિચારમાં પણ વિશેષ સ્પષ્ટ એમને મોકલે વખતે ચાલી ગયા હોય, સ્પષ્ટ કર્યો છે. આ વિશે સ્પષ્ટ જ ક્યાં હતો, ક્યાં સ્પષ્ટ હતો? આટલું માથું કોણ મારે? આજે આટલો વિષય સ્પષ્ટ થયા પછી નિર્ણય વિશેની એટલી ચર્ચા આજે નહીં કર્યા છે. સમાજના સ્તર ઉપર, વર્તમાન સ્તર ઉપર નિર્ણયની ચર્ચા નથી. સામાન્ય રીતે એમને સમજે કે ભાઈ નિર્ણય થાય એને અનુભવ થાય, કેવો નિર્ણય કે એમાં એમાં એ વિષયનો ભ્રમ તો નથી થતો ને, એની ચોખવટ ને કેટલી ચર્ચા. એને ખ્યાલમાં આવે કે આમાં આમ ચિત્રામણ થાય, આમ ચિત્રામણ ન થાય, આમ ભૂલ થાય, આમ ભૂલ ન થાય. બહુ ભાગ થોડી ચર્ચા નહીં હોવાથી, એ વિશે ચર્ચા તો નહીં હોવાથી, બહુ વિચારતો પણ નહીં હોય, વિચારે તો શકાય ને. ઓકે ઓકે, માની લઈએ, વિચાર કરે, વાંચન કરે, કોઈ ધ્યાન કરે, એકાગ્રતા કરવાનો પ્રયત્ન કરે, એમાં કશાય નિમંતા ઊભી થાય તો માની લઈએ કે અનુભવ થઈ ગયો. ત્યાં તો ખરેખર મિથ્યા થતી વસ્તુ મંદ થયું ને, કશાય ભલે મંદ થયો, આત્માનો વિચાર કરતા કરતા કશાય મંદ થઈ ગયો ત્યાં મિથ્યા થતી વસ્તુ. કેમ કે જ્યાં ભ્રાંતિ છોડવાની હતી ત્યાં જ ભ્રાંતિ થઈ. બરોબર, તીવ્રતા એટલે આખી પરિસ્થિતિ ઉલટી દીધી, મોટો વિપર્યાસ ઉભો થયો. દર્શન મૂળ તીવ્ર થયો એનો અર્થ શું? મોટો વિપર્યાસ ઉભો થયો, સામાન્ય વિપર્યાસ નથી, ઉલટાની વિકલ્પ તૂટતો નથી, પરંતુ પહેલા પાકો નિર્ણય આવે છે. નિર્ણયના વિષયમાં જુદી જુદા દ્રષ્ટિકોણથી, જુદા જુદા પાસાથી, પડખાથી અનેક ભૂલમાં વાત આવે છે. તો અહીંયા પણ પૂર્વ પર્યાયમાં વિધિરૂપ વિષય એવો હોય છે, એના કેટલાક પડખા જેને વિકલ્પ તૂટી અને નિર્વિકલ્પ દશાનું કાર્ય આવે છે એ સંબંધીની પહેલાં કેટલી વિધિ હોય, કાર્ય વિધિ એટલે કાર્ય પદ્ધતિ, આ ભૂલનો વિષય છે. એમાં શરૂઆત જ એમ કરે છે કે વિચાર મંથન બધું વિકલ્પ રૂપ જ છે. ઉડાડી કિંમત સિદ્ધિ આ ભાગના તો મુમુક્ષુ ભલે કહેવાય, પણ એને આત્માના વિચાર ચાલતા નથી. બહુ વાર તો આત્મા બીજા જીવનની ચર્ચા કરવાનો પ્રશ્ન નથી. આખો જગત તો સંયોગની પાછળ દોડ લગાવી છે, એ આખો જગતના જીવનો પણ જેને જન્મ મરણનો અંત કરવો છે એવો વિષય કોઈ અસાધારણ પુણ્ય હોય તેને મળવા મળે છે, વિચારવા મળે છે, અને જેની કોઈ કિંમત નથી થતી એવો વિષય એના વિચાર મંથનમાં પણ હૃદયમાં એટલા બધા જોડાઈ જાય છે. થોડું માણસો વિચાર કરે છે આખો દિવસ કાંઈ લેવા દેવા માખણ નીકળે એમ કોઈ નિષ્કર્ષ કાઢવા માટેની જે વિચાર વૈચારિક ભૂમિકા વિચારની ઉગ્રતા વાળી ભૂમિકા નીચેથી જોનાર ને એમ કે કર ન કરતો હોય, ઉપરથી જોનાર ને કે એને કઈ કિંમત એ બધું વિકલ્પ છે. વિકલ્પ ને શું કિંમત છે? કાંઈ વિચાર મંથન તો વિકલ્પ રૂપ છે, એ વિકલ્પ નાશ કરવો છે. વિકલ્પ ને તો અહીંયા તોડવો છે. વિકલ્પ તૂટતા નિર્વિકલ્પ દશા દશા થશે, વિકલ્પ રહીને કઈ નિર્વિકલ્પ દશા થશે એ વાત તો છે નહીં. વિકલ્પ કોઈ કિંમત જો એની કિંમત રાખી નહીં તૂટી શકે
બરોબર.
એટલા માટે એ વાત પહેલે છે.
વાદિદેવ સિદ્ધિમંદર ભગવાનનો જય હો. પરમ કૃપાળુ શ્રી મહાન ગુરુદેવનો જય હો. ઇન્દ્રાક્ષ દિગંબર જય ધર્મનો જય.